એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
સંગીત ધીમું થાય છે.
આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઉતરવાના છીએ જે એક જ સમયે ભૂતકથા છે
અને એક પ્રેમકથા પણ.
હા, અને સાથે જ આપણા સમયનો એક ખૂબ જ તીક્ષ્ણ દસ્તાવેજ પણ છે. આપણે વાત કરી રહ્યા છીએ લુઇઝ અર્ડ્રિકની ધ સેન્ટેન્સ વિશે. લુઇઝ અર્ડ્રિક અમેરિકાના મૂળ નિવાસી સાહિત્યનો એક બહુ મોટો અવાજ છે અને એમની આકૃતિ ખરેખર અસામાન્ય છે.
અસામાન્ય કેમ?
એટલે અસામાન્ય એટલા માટે કે તે આપણને એક પુસ્તકોની દુકાનમાં લઈ જાય છે જેનું નામ છે બર્ચ બાર્ક બુક્સ.
અચ્છા.
અને આ લેખિકાની પોતાની, મતલબ વાસ્તવિક દુકાન છે. અને વાર્તા 2019ના અંતથી લઈને 2020ના પેલો જે સમયગાળો હતો ને,
જે આપણે સૌએ જોયો છે,
બરાબર, કોવિડ મહામારી, લોકડાઉન અને મિનેપોલિસમાં જ્યોર્જ ફ્લોઇડની હત્યા પછીના આંદોલનો, એટલે વાસ્તવિકતા અને કલ્પના એકબીજામાં ભળી જાય છે.
અને આ વાસ્તવિક દુનિયાની વચ્ચે એક ભૂત આવી ચડે છે. અહીંથી જ વાર્તાનો ગજબનો વળાંક શરૂ થાય છે, ખરું ને?
બિલકુલ.
તો કોણ છે આ ભૂત અને તે કેમ આવ્યું છે?
આ ભૂત છે ફ્લોરાનું. ફ્લોરા પુસ્તકાલયની એક એવી ગ્રાહક હતી જે સૌને થોડી પરેશાન કરતી.
ઓહ.
તે એક શ્વેત મહિલા હતી, પણ એને મૂળ નિવાસી હોવાનો દેખાવ કરવાનો એક વિચિત્ર શોખ હતો.
મતલબ જેને આપણે વોનબી કહીએ એવા.
બરાબર. જે બીજાની સંસ્કૃતિને અપનાવવાનો ભયાવહ પ્રયત્ન કરે. ઓલ સોલ્સ ડેના દિવસે એ દુકાનમાં ધ સેન્ટેન્સ નામનું પુસ્તક વાંચતા મૃત્યુ પામે છે.
પુસ્તક વાંચતા વાંચતા?
હા. અને પછી તેનું ભૂત દુકાનમાં જ રહી જાય છે.
એટલે મતલબ કે એક વોનેબી જે જીવતા જીવ પણ બીજાની ઓળખ અપનાવવા મથતી હતી અને મર્યા પછી પણ એ જગ્યા છોડવા તૈયાર નથી.
બરાબર.
પણ આ ભૂત શું બધાને દેખાય છે કે પછી કોઈ એક જ વ્યક્તિને નિશાન બનાવે છે?
એ મુખ્યત્વે વાર્તાની નાયિકા ટૂંકીને જ પરેશાન કરે છે. પુસ્તકો જાતે નીચે પડવા લાગે છે, અચાનક ઠંડી હવાનો અનુભવ થાય છે અને આવી બધી વિચિત્ર ઘટનાઓ ટૂંકીની આસપાસ જ બને છે. અને અહીંથી નવલકથાનો સાચો સંઘર્ષ શરૂ થાય છે, કારણ કે આ વાર્તામાં માત્ર ફ્લોરાનું ભૂત નથી, બીજા પણ ઘણા ભૂત છે જે ટૂંકીને ઘેરી વળ્યા છે.
બીજા ભૂત? મતલબ ટૂંકીના પોતાના ભૂતકાળના ભૂત?
બરાબર. ટૂંકીનું પાત્ર અત્યંત જટિલ અને રસપ્રદ છે. તે પણ એક રીતે જોઈએ તો ફ્લોરાની જેમ જ એક ભટકતી આત્મા રહી ચૂકી છે.
અચ્છા.
એનું ભૂતકાળ નશા અને ગુનાઓથી ભરેલો છે. એણે એક મિત્ર માટે ડ્રગ્સ ભરેલી લાશની હેરાફેરી કરી હતી.
એક એક મિનિટ, શું કહ્યું? ડ્રગ્સ ભરેલી લાશ?
હા, એની હેરાફેરી.
અરે બાપરે, આ તો કોઈ ડાર્ક કોમેડી ફિલ્મ જેવું લાગે છે.
હા.
લેખિકાનું આની પાછળ શું કેવું હશે?
એ જ તો લુઇઝ અર્ડ્રિકની ખાસિયત છે. એ દુઃખ અને હાસ્યને એવી રીતે ભેળવે છે કે તમે હસવું કે રડવું તે નક્કી ન કરી શકો.
સાચી વાત.
આ ઘટના ટૂંકીના જીવનની દિશાવિહીનતા અને હતાશાનું પ્રતીક છે. આ ગુના માટે એને 60 વર્ષની જેલની સજા ફટકારવામાં આવે છે.
60 વર્ષ?
હા. એક સેન્ટેન્સ, સજા, જે તેનું જીવન ખતમ કરી શકે તેમ હતી.
અને અહીં જ નવલકથાનું શીર્ષક ધ સેન્ટેન્સ બરાબર બંધ બેસે છે. એક તરફ જેલની સજા, સેન્ટેન્સ, અને બીજી તરફ પુસ્તકોના વાક્યો, સેન્ટેન્સીસ. આ વિરોધાભાસ જ કદાચ આખી નવલકથાનો હાર્દ છે, ખરું ને?
બિલકુલ. જેલની સજા એને બાંધે છે, પણ જેલમાં પુસ્તકોના વાક્યો એને મુક્ત કરે છે. તે ત્યાં વાંચીને પોતાને જીવંત રાખે છે. એટલું જ નહીં, તે ત્યાં પોતાની ઓજીબ્બે ભાષા શીખે છે, પોતાની મૂળ ઓળખ સાથે ફરી જોડાય છે. પુસ્તકો ખરેખર એનું જીવન બચાવે છે.
એટલે જેલમાંથી છૂટ્યા પછી પુસ્તકોની દુકાનમાં કામ કરવું એના માટે ખાલી નોકરી નથી.
ના, એના માટે એક નવી જિંદગી છે.
અને આ નવી જિંદગીમાં એનો સાથ આપે છે એનો પોલક્સ. પણ સાંભળ્યું છે કે એમની પ્રેમ કથા પણ સામાન્ય નથી.
જરાય નહીં. જે પોલીસ અધિકારીએ ટૂંકીની ધરપકડ કરી હતી એ જ પોલક્સ પાછળથી તેનો પતિ બને છે.
શું વાત છે! આ સંબંધમાં એક વિચિત્ર પાવર ડાયનેમિક નથી લાગતું?
લાગે છે. અને લેખિકા એ જ જટિલતાને છુપાવતા નથી. પોલેક્સ એક ભૂતપૂર્વ આદિવાસી પોલીસ અધિકારી છે. ટૂંકી પ્રત્યેનો એનો પ્રેમ અને સમર્પણ કદાચ એના ભૂતકાળના કૃત્ય માટેના પ્રાયશ્ચિતનો એક ભાગ પણ છે. તે ટૂંકીને સ્થિરતા આપે છે, પણ એમના સંબંધ પર ભૂતકાળનો પડછાયો તો હંમેશા રહે જ છે.
તો ટૂંકી અત્યારે બે ભૂતોનો સામનો કરી રહી છે, એક ફ્લોરાનું જીવંત ભૂત અને બીજું પોતાના ભૂતકાળનું. અને જાણે આટલું ઓછું હોય
ત્યાં જ આખી દુનિયા બદલાઈ જાય છે. માર્ચ 2020, કોવિડ-19 અને લોકડાઉન.
ઓહ
હા, અને આ લોકડાઉન ટૂંકી માટે એક ત્રીજા ભૂતને પાછું લાવે છે, જેલના એકાંતવાસનું ભૂત.
બરાબર.
દુકાન બંધ થઈ જાય છે, ગ્રાહકોની અવરજવર બંધ. હવે તે ઘરમાં અને પોતાના મનમાં ફ્લોરાના ભૂત સાથે એકલી પડી જાય છે.
એના માટે તો આ બહુ અઘરું હશે.
ખૂબ જ. ફ્લોરાની એકલતા અને હતાશા એને પોતાની અંદર અનુભવવા લાગે છે. એને લાગે છે કે તે ફરીથી કેદ થઈ ગઈ છે.
આ તો ખરેખર ડરાવણું છે. એક તરફ વાસ્તવિક વાયરસનો ડર અને બીજી તરફ આત્માઓને સતાવતા ભૂત, અને આ બધાની વચ્ચે મે 2020માં
હા
પુસ્તકોની દુકાનથી થોડેક જ દૂર એક એવી ઘટના બને છે જે આખા શહેરને આગમાં લપેટી દે છે.
જ્યોર્જ ફ્લોઇડની હત્યા. આ ઘટના પછી મિનેપોલિસ શોક અને ગુસ્સાથી ભરાઈ જાય છે. હવે વાર્તામાં એક ચોથું અને સૌથી મોટું ભૂત પ્રવેશે છે.
કયું?
અમેરિકાના જાતિવાદી હિંસાના ઇતિહાસનું ભૂત. ફ્લોરાનું શાબ્દિક ભૂત હવે આ રૂપકાત્મક ભૂત સામે નાનું લાગવા માંડે છે. શહેર સળગી રહ્યું છે, પોલીસ અને પ્રદર્શનકારીઓ સામસામે છે.
પુલક્સ માટે આ સમય કેવો રહ્યો હશે? મતલબ એક ભૂતપૂર્વ પોલીસ અધિકારી તરીકે તે આ બધું કઈ રીતે જોતો હશે?
એના માટે આ એક ઊંડો આંતરિક સંઘર્ષ છે. તે એક સમય કાયદાના શાસનનો ભાગ હતો, પણ હવે તે એ જ સિસ્ટમ દ્વારા થતા અન્યાયનો સાક્ષી છે.
એટલે એ પોતાના સમુદાય અને પોતાના ભૂતકાળ વચ્ચે વહેંચાઈ જાય છે.
હવે માત્ર ફ્લોરાના ભૂતનો જ નહીં, પણ તેમના શહેર પર લાદવામાં આવેલી લશ્કરી હાજરી અને સામાજિક વિસ્ફોટનો પણ સામનો કરી રહ્યો છે.
તો આટલા બધા ભૂતો વ્યક્તિગત, ઐતિહાસિક, શાબ્દિક, રૂપકાત્મક, આ બધાનો સામનો કેવી રીતે થાય છે? વાર્તાનો અંત કઈ રીતે આવે છે?
અંત ખૂબ જ સુંદર અને અર્થપૂર્ણ છે. ફ્લોરાના મૃત્યુની પ્રથમ વર્ષી પર, એટલે કે નવેમ્બર 2020માં, પુસ્તકાલયનો સ્ટાફ નક્કી કરે છે કે હવે આ ભૂતનો સામનો કરવો જ પડશે.
પણ તેઓ કોઈ તાંત્રિક કે પેલું વળગાળ ભગાડનારને નથી બોલાવતા?
ના ના, એવું કંઈ નહીં.
તો પછી તેઓ શું કરે છે?
તેઓ વાર્તાનો સહારો લે છે.
વાર્તાનો?
હા, આ એક સામૂહિક સહઅનુભૂતિનું કાર્ય છે. તેઓ બધા ભેગા મળીને ફ્લોરાના જીવન વિશે જે પણ જાણકારી મેળવી શક્યા હોય તેના આધારે એની વાર્તા તૈયાર કરે છે. અને તેઓ ફ્લોરાને તેની જ વાર્તા સંભળાવે છે. તેની એકલતા, તેની પીડા, તેની ઓળખની શોધ અને તેની ભૂલો. તેઓ એને નફરતથી નહીં પણ સમજણથી જુએ છે.
એટલે કે ભૂતને ભગાડવાને બદલે તેઓ એની વાત સાંભળે છે, એની પીડાને સ્વીકારે છે.
બરાબર. અને ટૂંકી, જે ફ્લોરાથી સૌથી વધુ પીડિત હતી, તે જ અંતે તિરસ્કારને બદલે કરુણા સાથે ફ્લોરાની આત્માને સંબોધે છે. તે ફ્લોરાને કહે છે કે તેની ઓળખની શોધ હવે પૂરી થઈ છે અને તેને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ. આ કોઈ જાદુઈ ક્ષણ નથી, પણ માનવીય સમજણ અને સ્વીકૃતિની ક્ષણ છે.
અને પછી?
અને આખરે ફ્લોરાની આત્માને મુક્તિ મળે છે.
વાહ, આ તો ભૂતકથા કરતાં ઘણું વધારે છે. આ નવલકથા ખરેખર એ શીખવે છે કે ઇતિહાસ કોઈ બંધ પ્રકરણ નથી, પણ એક જીવંત હાજરી છે.
સાચું. અને ભૂત એ ભૂતકાળની એવી સ્મૃતિ છે જેને ન્યાય કે સ્વીકૃતિની જ જરૂર છે.
અને ફ્લોરાનું પાત્ર એ સાંસ્કૃતિક ઉઠાંતરી, એટલે કે કલ્ચરલ અપ્રોપ્રિએશન જેવા જટિલ મુદ્દા પર પણ વિચારવા મજબૂર કરે છે.
હા, નવલકથા એની નિંદા નથી કરતી, પણ એની પાછળ રહેલી પીડા અને પેલી આધ્યાત્મિક શૂન્યતાને સમજવાનો પ્રયાસ કરે છે. એ કહે છે કે ઓળખ કોઈ પોશાકની જેમ પહેરી શકાતી નથી.
એ જીવાય છે, વારસામાં મળે છે અને સમુદાય દ્વારા પ્રાપ્ત થાય છે.
બિલકુલ.
અંતે, આટલા બધા અંધકાર અને સંઘર્ષની વચ્ચે શું કોઈ આશાનો સંદેશ છે?
ચોક્કસ છે. અને તે સંદેશ પ્રેમ અને સમુદાયમાં રહેલો છે. ટૂંકી અને પોલેક્સનો જટિલ છતાં અતૂટ સંબંધ, અને પુસ્તકાલયનો સ્ટાફ જે એક પરિવારની જેમ એકબીજાને ટેકો આપે છે.
હા,
તે બતાવે છે કે ભયંકર મુશ્કેલ સમયમાં પણ માનવીય સંબંધો અને સમુદાયના બંધનો જ આપણને ટકાવી રાખે છે. પુસ્તકોની દુકાન માત્ર પુસ્તકો વેચવાની જગ્યા નથી, પણ એક અભયારણ્ય છે.
અલગ અલગ લોકો ભેગા મળીને તોફાનનો સામનો કરે છે,
એટલે આ નવલકથા એ શીખવે છે કે સ્થિતિસ્થાપકતા એ માત્ર વ્યક્તિગત ગુણ નથી, પણ સમુદાય અને પ્રેમ પર આધારિત એક સામૂહિક પ્રથા છે.
સાચી વાત. અને એ પણ કે આપણા ભૂતકાળના ભૂતોથી છુટકારો મેળવવા માટે તેમને ભગાડવાને બદલે તેમની વાર્તાઓ શાંતિથી સાંભળવી અને સમજવી જરૂરી છે. સાચી મુક્તિ સ્વીકૃતિમાં છે, નકારમાં નહીં. સંગીતની ધૂન ફરી શરૂ થાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે. સંગીત સાથે સમાપન.